એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા ભવ્ય પુસ્તકની સફરે નીકળી રહ્યા છીએ જેણે ઇતિહાસ લખવાની રીતને કાયમ માટે બદલી નાખી. એડવર્ડ ગિબન કૃત ધ હિસ્ટ્રી ઓફ ધ ડિક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર, એટલે કે રોમન સામ્રાજ્યનો અસ્ત અને પતન. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પણ એક મહાગ્રંથ છે જે સદીઓ જૂનો સવાલ પૂછે છે. આટલું મોટું, આટલું શક્તિશાળી સામ્રાજ્ય એ કેવી રીતે પડી ભાંગ્યું?
બિલકુલ. અને આ સવાલ મતલબ આજે પણ એટલો જ મહત્વનો છે. જ્યારે આપણે કોઈ પણ મોટી સત્તા, કોઈ દેશ કે સંસ્થાના ઉદય અને પતન વિશે વિચારીએ, ત્યારે રોમની આખી વાત જાણે અરીસો બની જાય છે.
સાચી વાત. એ આપણને સત્તા, મહત્વાકાંક્ષા, અંદરની નબળાઈઓ અને યુ નો સમયના વહેણ વિશે ઘણું બધું શીખવે છે.
હા,
તો ચલો આજે આ વિરાટ કૃતિના ઊંડાણમાં ઉતરીએ, સમજીએ કે ગિબને શું જોયું, શું તારવ્યું અને તેમાંથી આપણે શું શીખી શકીએ. વાર્તા લાંબી છે, જટિલ પણ છે, પણ આપણે એના સાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ.
શરૂઆત કરીએ લેખકથી. એડવર્ડ ગિબન, જેમણે પોતાના જીવનના, એમ કહેવાય છે કે, બે દાયકાથી વધુ સમય આ એક જ કામ પાછળ આપ્યો, તે કોણ હતા?
એડવર્ડ ગિબન, જેમ તમે કહ્યું, 1737 થી 1794 18મી સદીના ઇંગ્લેન્ડના એક ખૂબ જાણીતા ઇતિહાસકાર હતા, લેખક હતા અને સંસદ સભ્ય પણ હતા. તેઓ જ્ઞાનોદય કાળ એટલે કે એનલાઇટમેન્ટના એક મહત્વના વિચારક ગણાય છે. એ કોઈ આજના જેવા પ્રોફેશનલ એકેડેમિક નહોતા, પણ એક સજ્જન વિદ્વાન હતા જેમણે જાતે જ અભ્યાસ કર્યો. એમનું જીવન પુસ્તકો અને પ્રવાસોથી ભરેલું હતું. અને એક પ્રચલિત વાત છે કે 1764 રોમમાં ત્યાં કેપિટોલાઇન હિલના ખંડેરો પર બેઠા હતા ત્યારે જ એમને આ ભવ્ય ગ્રંથ લખવાનો વિચાર આવ્યો.
વાહ, તો એમની કઈ વાત એમને બીજા ઇતિહાસકારોથી જુદા પાડે છે? એમનો દૃષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય છે?
એમાં મને લાગે છે ત્રણ બાબતો મુખ્ય છે. પહેલું તો એ જ્ઞાનોદયના વિચારક હતા, એટલે એમણે ઇતિહાસને તર્ક અને પુરાવાના આધારે જોયો, કોઈ ચમત્કાર કે ભગવાનની ઈચ્છાને બદલે માનવીય કારણો શોધવાનો પ્રયત્ન કર્યો.
બરાબર, કારણ પરિણામની રીતે.
હા. બીજું, એમની લખવાની શૈલી અદ્ભુત હતી. એકદમ ધારદાર, ક્યારેક વ્યંગાત્મક, પણ એટલી પ્રભાવશાળી કે ઇતિહાસ વાંચવો સાહિત્ય વાંચવા જેવો લાગે. અને ત્રીજું, તેઓ પોતે બ્રિટિશ સામ્રાજ્યના ઉદયના સમયમાં જીવતા હતા, એટલે સામ્રાજ્યની શક્તિ, એની મહત્વાકાંક્ષા અને એના પતનની જે શક્યતાઓ હોય એનાથી તેઓ બહુ સારી રીતે પરિચિત હતા. આના લીધે તેઓ રોમના પતનને એક અલગ જ નજરથી જોઈ શક્યા.
તો આટલા મોટા પુસ્તકનો, આ મહાગ્રંથનો મુખ્ય વિચાર શું છે? ગિબનના મતે રોમ કેમ પડ્યું? એક લીટીમાં કહેવું હોય તો
ગિબનનો મુખ્ય તર્ક એ છે કે રોમનું પતન કોઈ એક દિવસની ઘટના નહોતી, પણ સદીઓ સુધી ચાલેલી એક ધીમી આંતરિક ક્ષયની પ્રક્રિયા હતી. એમનું માનવું હતું કે સામ્રાજ્ય અંદરથી જ ખોખલું થઈ ગયું હતું.
અંદરથી?
હા, મુખ્યત્વે એના નાગરિકોમાં જે નાગરિક સદગુણ કહેવાય, એટલે કે રાજ્ય પ્રત્યેની નિષ્ઠા, જવાબદારીની ભાવના અને જે લડાયક જુસ્સો હતો, એનો અભાવ આવી ગયો. અને આ જે અંદરની નબળાઈ હતી, એને પછી બર્બરતા અને ધર્મ, એટલે કે બાળતી આવેલા બર્બર જાતિઓના હુમલા અને અંદરથી ખ્રિસ્તી ધર્મનો વધતો પ્રભાવ, એ વધુ ઘાતક બનાવી દીધી.
એટલે કે બહારના દુશ્મનો કરતાં પણ અંદરની જે નબળાઈ હતી એ વધારે કારણભૂત હતી, એવું કહી શકાય?
હા, ગિબન આ વાત પર બહુ ભાર મૂકે છે. એ તો એમ પણ કહે છે કે સામ્રાજ્યની અતિશય મહાનતા, મતલબ એનું જે વિશાળ કદ હતું, જે સંપત્તિ હતી, જે શક્તિ હતી, એ જ વિરોધાભાસી રીતે એના વિનાશના બીજ રોપી રહી હતી.
ઓહો.
હા, એના લીધે નૈતિક ભ્રષ્ટાચાર વધ્યો, રાજકીય અસ્થિરતા આવી, લશ્કરી શિસ્ત ઢીલી પડી, સૈન્ય રાજકારણમાં દખલ કરવા માંડ્યું. આ બધો આંતરિક સડો ચાલતો હતો, જેના પર પછી પેલો ખ્રિસ્તી ધર્મનો ઉદય અને બર્બર આક્રમણોએ છેલ્લો ઘા કર્યો.
અને આ પુસ્તક કયા સમયગાળાને આવરી લે છે? કેટલું લાંબો સમય?
અરે બહુ લાંબો, લગભગ 13 સદીઓનો ઇતિહાસ છે આમાં. બીજી સદી એડીમાં, જ્યારે રોમ એની શક્તિના શિખરે હતું, જેને 5 સારા સમ્રાટોનો યુગ કહેવાય છે, ત્યાંથી શરૂ કરીને છેક 1453 પૂર્વીય રોમન સામ્રાજ્ય એટલે કે બાયઝેન્ટિયમની રાજધાની કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું ત્યાં સુધી.
13 સદીઓ?
હા. અને આ ખાલી રાજાઓ અને યુદ્ધોનો ઇતિહાસ નથી હો, એમાં કાયદો, ધર્મ, સમાજ, અર્થતંત્ર, બધું જ આવી જાય છે. પ્રાચીન જગત કેવી રીતે મધ્યયુગમાં બદલાયું એની આખી વિસ્તૃત ગાથા છે. પશ્ચિમી સામ્રાજ્યનું વિઘટન અને પૂર્વીય સામ્રાજ્યનું ધીમું પતન બંનેનું વિશ્લેષણ છે.
બાપરે, આટલા વિશાળ પટને સમજવા માટે તો મને લાગે છે કે એના વર્ણનને તબક્કાવાર જોવો પડશે. ચાલો શરૂઆતના તબક્કાથી જ વાત કરીએ. પહેલો તબક્કો કયો હતો?
તબક્કો એક, સામ્રાજ્યની ઊંચાઈ અને પહેલી તિરાડો. આ સમયગાળો છે લગભગ 98 થી 284 એડી. ગિબન આ સમયને, ખાસ કરીને જે એન્ટોનિન સમ્રાટો હતા માર્કસ ઓરેલિયસ જેવા, એમના શાસનને માનવ ઇતિહાસનો કદાચ સૌથી સુખી સમય ગણાવે છે. સામ્રાજ્ય વિશાળ છે, સમૃદ્ધ છે, સ્થિર લાગે છે, પણ ગિબન તરત જ એમાં રહેલી નબળાઈઓ પણ બતાવે છે. જેમ કે સમ્રાટ પછી કોણ ગાદીએ બેસે એનો કોઈ પાક્કો નિયમ નથી, એટલે વારંવાર ગડબડ થાય છે. સૈન્ય, ખાસ કરીને રોમમાં જે પ્રેટોરિયન ગાર્ડ હતી, એ બહુ શક્તિશાળી બની ગઈ છે અને સમ્રાટોને પણ ઉથલાવી શકે છે. અને લોકોમાં પેલી જૂની રોમન લડાયક વૃત્તિ ઓછી થઈ રહી છે. માર્કસ ઓરેલિયસ પછી આ તિરાડો દેખાવા માંડે છે અને 3 સદીમાં તો મોટું સંકટ આવે છે.
એટલે કે દેખીતી શાંતિની નીચે જ સમસ્યાઓ ઉછરી રહી હતી. પછી શું થયું? સામ્રાજ્યને બચાવવાના કોઈ પ્રયાસો થયા?
હા, બિલકુલ. અને એ આવે છે બીજા તબક્કામાં. તબક્કો બે, પુનર્ગઠિત સામ્રાજ્ય અને ખ્રિસ્તી ધર્મનો ઉદય. આ સમય છે લગભગ 284 થી 395 એડીનો. આ ગાળામાં ડાયોક્લેશિયન અને કોન્સ્ટન્ટાઇન જેવા શક્તિશાળી સમ્રાટો આવ્યા, જેમણે મોટા સુધારા કર્યા.
ઓકે,
એમણે સામ્રાજ્યને થોડા સમય માટે બચાવી તો લીધું, પણ એનું આખું ચરિત્ર બદલી નાખ્યું. શાસન વધુ કેન્દ્રીકૃત અને નિરંકુશ બન્યું. કોન્સ્ટન્ટાઇને સામ્રાજ્યને ફરી એક કર્યું, નવી રાજધાની કોન્સ્ટન્ટિનોપલ બનાવી, અને સૌથી મહત્વનું, એણે ખ્રિસ્તી ધર્મને રાજ્યનો ટેકો આપવાનું શરૂ કર્યું. અને ગિબન અહીં જ ખ્રિસ્તી ધર્મના ઉદય અને એની અસરોનું ખૂબ વિગતવાર અને, હા, થોડો વિવાદાસ્પદ વિશ્લેષણ કરે છે.
વિવાદાસ્પદ કઈ રીતે?
એ માને છે કે ખ્રિસ્તી ધર્મનું ધ્યાન પરલોક પર વધારે હતું. એણે રોમના પરંપરાગત જે નાગરિક મૂલ્યો હતા, રાજ્ય પ્રત્યેની સેવા ભાવના, એને નબળા પાડ્યા.
અને પછી આવે છે પેલો જાણીતો ભાગ, પશ્ચિમી સામ્રાજ્યનો અંત, જેની વાત આપણે ઘણીવાર સાંભળીએ છીએ.
બરાબર. તબક્કો 3, પશ્ચિમી સામ્રાજ્યનું પતન, આશરે 395 થી 476 એડી. આ ભાગમાં ગિબન પશ્ચિમી પ્રાંતો પર જે સતત બર્બર જાતિઓના હુમલા થયા, ગોથ, વેન્ડલ, હુણ, એનું વર્ણન કરે છે. 410માં તો રોમ શહેર પોતે લૂંટાયું, પછી 455માં ફરી લૂંટાયું.
હા, એ તો બહુ મોટી ઘટનાઓ હતી.
પણ ગિબનનો મુખ્ય મુદ્દો એ છે કે પશ્ચિમ એટલા માટે ન પડ્યું કે બર્બરો બહુ તાકાતવાળા હતા, પણ એટલા માટે કે રોમ અંદરથી એટલું નબળું, એટલું ખોખલું થઈ ગયું હતું કે પોતાનો બચાવ જ ન કરી શક્યું. સૈન્યમાં હવે રોમન નાગરિકો ઓછા અને ભાડૂતી બર્બર સૈનિકો વધારે હતા. નેતૃત્વ નબળું હતું અને લોકોમાં લડવાની ઈચ્છા શક્તિ જ નહોતી રહી. છેવટે 476 એડીમાં છેલ્લા પશ્ચિમી રોમન સમ્રાટ રોમ્યુલસ ઓગસ્ટ્યુલસને પદ પરથી હટાવી દેવાયો. ગિબન આને એક લાંબી પ્રક્રિયાના અંત તરીકે જુએ છે, કોઈ એકાએક બનેલી નાટકીય ઘટના તરીકે નહીં.
પણ રોમની કહાણી અહીં પૂરી નથી થતી, ખરું ને? કારણ કે પૂર્વમાં તો સામ્રાજ્ય ચાલુ રહ્યું.
હા, બિલકુલ. અને તે આવે છે ચોથા તબક્કામાં. તબક્કો 4, પૂર્વનું અસ્તિત્વ અને જસ્ટિનિયનનો યુગ, આશરે 476 થી 641 એડી. હવે ગિબનનું ધ્યાન પૂર્વીય રોમન સામ્રાજ્ય, જેને આપણે બાયઝન્ટાઇન સામ્રાજ્ય કહીએ છીએ, તેના પર જાય છે. આ વિભાગમાં મુખ્ય પાત્ર છે સમ્રાટ જસ્ટિનિયન, જે 527 થી 565 સુધી રહ્યો.
જસ્ટિનિયન, એણે તો મોટા કામ કરેલા ને?
એ કોર્પસ જ્યુરિસ સિવિલિસ તરીકે ઓળખાય છે અને જેણે યુરોપના કાયદા પર ઊંડી અસર કરી. ઇસ્તંબુલમાં આવેલું પેલું ભવ્ય હેગિયા સોફિયા ચર્ચ પણ એણે જ બંધાવ્યું. અને એણે પશ્ચિમના જે પ્રદેશો ગુમાવાયા હતા, ઉત્તર આફ્રિકા, ઇટલી, એ પાછા જીતવા માટે મોટા યુદ્ધો કર્યા. જો કે ગિબન આ જીતને પિરિક વિજય કહે છે.
પિરિક વિજય એટલે?
એટલે કે એટલી મોટી કિંમત ચૂકવીને મળેલી જીત કે જે લાંબા ગાળે નુકસાનકારક નીવડે. આ યુદ્ધોએ બાયઝન્ટાઇન સામ્રાજ્યના સંસાધનો ખતમ કરી નાખ્યા અને તેને નબળું પાડ્યું. અને આ જ ગાળાના અંતમાં ઇસ્લામનો ઉદય થયો, જેણે ઝડપથી બાયઝેન્ટિયમના ઘણા મહત્વના પ્રદેશો જેમ કે સીરિયા અને ઇજિપ્ત જીતી લીધા.
તો પૂર્વનું સામ્રાજ્ય ટકી તો રહ્યું, પણ શું એ પહેલા જેવું શક્તિશાળી રહ્યું?
ના, બિલકુલ નહીં. અને તે આપણને પાંચમા તબક્કા તરફ લઈ જાય છે. તબક્કો પાંચ, બાયઝન્ટાઇન પતનનું સહસ્ત્રાબ્દી. આ ઘણો લાંબો ગાળો છે, લગભગ 641થી 1204 એડી સુધી. આ બાયઝન્ટાઇન સામ્રાજ્યના ધીમા સંઘર્ષમય ઇતિહાસનો સમય છે. ગિબન એને એક એવી સંસ્કૃતિ તરીકે જુએ છે જેણે પ્રાચીન ગ્રીક અને રોમન જ્ઞાનને સાચવી તો રાખ્યું, પણ એમાં પેલી જૂની રોમન ગતિશીલતા અને સર્જનાત્મકતા નહોતી રહી. તેઓ સતત રક્ષણાત્મક યુદ્ધો લડતા રહ્યા, આર્બો સામે, બલ્ગેરિયનો સામે, પછીથી તુર્કો સામે. ચર્ચની અંદર પણ મોટા વિવાદો ચાલ્યા, જેમ કે પેલું મૂર્તિઓ તોડવાનો આંદોલન, આઇકોનોક્લાઝમ, અને પૂર્વના ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ અને પશ્ચિમના લેટિન કેથોલિક ચર્ચ વચ્ચે અંતર વધતું ગયું. પણ સૌથી મોટો ફટકો તો 1204માં પડ્યો, જ્યારે ચોથા ક્રુસેડના યોદ્ધાઓ, જે ખરેખર તો મુસ્લિમો સામે લડવા નીકળ્યા હતા, એમણે રસ્તામાં જ કોન્સ્ટન્ટિનોપલ શહેરને લૂંટી લીધું.
શું વાત કરે છો, ખ્રિસ્તીઓએ જ ખ્રિસ્તી રાજધાની લૂંટી?
હા, એ બહુ મોટી અને શરમજનક ઘટના હતી. એણે બાયઝન્ટાઇન સામ્રાજ્યની કમર તોડી નાખી.
અને પછી અંત કેવી રીતે આવ્યો, અંતિમ તબક્કો કયો?
તબક્કો 6, અંતિમ પતન, આશરે 1204થી 1453 એડી. આ છેલ્લું પ્રકરણ છે. 1204ના એ બનાવ પછી બાયઝેન્ટાઇન સામ્રાજ્ય પોતાની જૂની ભવ્યતાનો માત્ર પડછાયો બનીને રહી ગયું. એ જ સમયે એશિયા માઇનોરમાં એક નવી તાકાત ઉભરી રહી હતી, ઓટોમન ટર્ક્સ.
હા, ઓટોમન સામ્રાજ્ય,
બરાબર. એમણે ધીમે ધીમે બાયઝેન્ટાઇન સામ્રાજ્યના બાકી રહેલા ટુકડાઓ જીતવાનું શરૂ કર્યું. અને ગિબન પુસ્તકનો અંત લાવે છે 1453માં સુલતાન મહેમદ બીજા દ્વારા કોન્સ્ટન્ટિનોપલના ઘેડા અને અંતિમ પતનના રોમાંચક અને કરુણ વર્ણન સાથે. છેલ્લા બાયઝેન્ટાઇન સમ્રાટ કોન્સ્ટન્ટિન 11માએ બહાદુરીથી લડત આપી, પણ શહેર ટકી શક્યું નહીં. અને એની સાથે જ લગભગ 1500 વર્ષથી ચાલી આવતી રોમન સામ્રાજ્યની ગાથાનો અંત આવ્યો.
વાહ, શું સફર હતી! આટલી લાંબી અને જટિલ કથામાંથી ગિબનના મુખ્ય વિચારો કયા તારવી શકાય? એમણે કયા સંદેશાઓ પર ખાસ ભાર મૂક્યો છે?
કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જે વારંવાર સામે આવે છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, નાગરિક સદગુણ અને લડાયક ભાવના ગુમાવી. ગિબન ભારપૂર્વક માને છે કે શરૂઆતના રોમનોમાં જે શિસ્ત, હિંમત અને રાજ્ય પ્રત્યે સમર્પણની ભાવના હતી, તે સમય જતાં શાંતિ, સમૃદ્ધિ અને ભોગવિલાસને કારણે ઘસાઈ ગઈ. લોકો આરામપ્રિય બની ગયા, સેનામાં જોડાવાનું ટાળવા લાગ્યા અને રાજ્યને બર્બર ભાડૂતી સૈનિકો પર આધાર રાખવો પડ્યો. અને બીજો પેલો વિવાદાસ્પદ મુદ્દો, ખ્રિસ્તી ધર્મ વિશેનો.
હા, એ બીજો મુખ્ય મુદ્દો છે, ખ્રિસ્તી ધર્મનો કથિત નકારાત્મક પ્રભાવ. ગિબન જે પોતે જ્ઞાનોદયના વિચારક હતા, એટલે ધર્મ પ્રત્યે થોડા સંશયાત્મક હતા. એમણે દલીલ કરી કે ખ્રિસ્તી ધર્મનું મુખ્ય ધ્યાન પરલોક અને મુક્તિ પર હોવાથી લોકોનું ધ્યાન રાજ્યની સેવા જેવી દુનિયાવી ફરજો પરથી હટી ગયું.
ઓકે, એમના મતે ખ્રિસ્તી ધર્મે જે નમ્રતા, ક્ષમા, આજ્ઞાપાલન જેવા ગુણોને પ્રોત્સાહન આપ્યું, તે રોમના પરંપરાગત, સક્રિય અને લડાયક મિજાજથી વિપરીત હતા. વળી ધર્મના નામે જે આંતરિક ઝઘડાઓ અને પંથભેદો થયા, એણે પણ સામ્રાજ્યને અંદરથી નબળું પાડ્યું. આ અલબત્ત તેમનો સૌથી વધુ ટીકા પામેલો અને વિવાદાસ્પદ મત છે.
બરાબર, બીજા કયા પરિબળો હતા?
ત્રીજું, જેને ગિબન બર્બરતાનો પડકાર કહે છે, એટલે કે સામ્રાજ્યની સરહદો પર રહેતી જર્મનિક અને અન્ય જાતિઓના સતત વધતા જતા હુમલા. ગિબન એમને રોમની આંતરિક નબળાઈનો લાભ લેનારા બાહ્ય પરિબળ તરીકે જુએ છે.
અને ચોથું?
ચોથું, અતિશય મહાનતાના પરિણામો, જેની આપણે પહેલા વાત કરી. સામ્રાજ્ય એટલું વિશાળ, એટલું જટિલ થઈ ગયું હતું કે તેનું અસરકારક રીતે સંચાલન કરવું, તેની સરહદોની રક્ષા કરવી અને તેને એક રાખવું ખૂબ મુશ્કેલ બની ગયું. આ કદ પોતે જ એક બોજ બની ગયો.
અને ગિબનના લખવાનો એક ખાસ અંદાજ પણ છે ને, એની શૈલી વિશે કંઈક.
ચોક્કસ, એ પાંચમો મુદ્દો ગણી શકાય. ઇતિહાસની વ્યંગાત્મકતા. ગિબન વારંવાર એ બતાવે છે કે કેવી રીતે સારા ઇરાદાઓથી શરૂ થયેલી ક્રિયાઓ કે નિર્ણયોના પરિણામો ઘણીવાર ધાર્યા કરતાં સાવ ઉલટા આવે છે. ઇતિહાસ એમના માટે સીધી લીટી નથી, પણ વળાંકો અને વિરોધાભાસોથી ભરેલો છે.
અને છેલ્લો મુદ્દો
તર્ક વિરુદ્ધ અંધશ્રદ્ધા. જ્ઞાનોદયના સંતાન તરીકે ગિબન તર્ક, બુદ્ધિ અને સંયમના ભારે હિમાયતી હતા. તેઓ ધાર્મિક કટ્ટરતા, વહેમ અને અતાર્કિક માન્યતાઓના કડક ટીકાકાર હતા. એમના માટે રોમનું પતન એ માત્ર એક સામ્રાજ્યનું પતન નહોતું, પણ શાસ્ત્રીય તર્ક અને જ્ઞાનના પતનનું પણ પ્રતીક હતું.
કહેવાય છે કે ગિબનના પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. કેટલાક ઉદાહરણો આપી શકો જે તેમના મુખ્ય વિચારોને સ્પષ્ટ કરે?
હા, જરૂર. એક બહુ પ્રખ્યાત વાક્ય છે જે ઇતિહાસ પ્રત્યેના તેમના થોડા કદાચ નિરાશાવાદી કહી શકાય એવા દૃષ્ટિકોણને વ્યક્ત કરે છે. ઇતિહાસ ખરેખર તો માનવજાતિના ગુનાઓ, મૂર્ખાઈઓ અને દુર્ભાગ્યોની નોંધપોથી સિવાય બીજો કંઈ નથી.
ઓહો, આ તો ઘણું સીધું અને સખત વાક્ય છે. અને એમના મુખ્ય તર્કનો સાર શું છે એના વિશે કોઈ વાક્ય?
હા, પુસ્તકના લગભગ અંત ભાગમાં તેઓ લખે છે, જે એમના સમગ્ર કાર્યનો સાર કહી શકાય. મેં બર્બરતા અને ધર્મના વિજયનું વર્ણન કર્યું છે. આ બે શબ્દો, બર્બરતા અને ધર્મ, માં તેઓ પતનના બે મુખ્ય કારણો એટલે કે બાહ્ય હુમલા અને આંતરિક પરિવર્તન, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ દ્વારા, એને સ્પષ્ટ કરી દે છે.
અને પેલું સામ્રાજ્યના કદ વિશેનું વાક્ય?
હા, એ પણ મહત્વનું છે. રોમનું પતન તેની અતિશય મહાનતાનું કુદરતી અને અનિવાર્ય પરિણામ હતું. આ દર્શાવે છે કે સફળતા પોતે જ જો હદ વટાવી જાય તો સમસ્યાઓ ઊભી કરી શકે છે.
ખૂબ જ રસપ્રદ. પણ આ બધી તો સદીઓ જૂની વાતો થઈ. આજના સમયમાં આપણા પોતાના સમાજ માટે આ પ્રાચીન ઇતિહાસમાંથી શું બોધપાઠ મળે છે? શું શીખવા જેવું છે?
અરે, ઘણું બધું શીખવા જેવું છે. મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો બોધપાઠ છે આત્મસંતોષના ભય વિશે. કોઈપણ સફળ સમાજ હોય, સંસ્થા હોય કે દેશ હોય, જ્યારે પોતાની સફળતા પર મુસ્તાક થઈ જાય, એમ માની લે કે હવે આપણને કંઈ નહીં થાય, ત્યારે જ પડતીની શરૂઆત થઈ શકે છે.
બરાબર. રોમ જ્યારે એની તોજ પર હતું ત્યારે જ એના પતનના કારણો વિકસી રહ્યા હતા.
બિલકુલ. એટલે સતર્ક રહેવું, આત્મનિરીક્ષણ કરતા રહેવું ખૂબ જરૂરી છે. બીજું, મજબૂત અને જવાબદાર સંસ્થાઓનું મહત્વ. રોમની રાજકીય અને લશ્કરી સંસ્થાઓ જ્યારે નબળી પડી, ભ્રષ્ટ થઈ, ત્યારે અરાજકતા અને અસ્થિરતા ફેલાઈ. આજના સમયમાં પણ લોકશાહી હોય કે કોઈપણ શાસન વ્યવસ્થા, કાયદાનું શાસન, પારદર્શક પ્રક્રિયાઓ અને નાગરિકોનો વિશ્વાસ ટકાવી રાખતી સંસ્થાઓ અનિવાર્ય છે.
સાચી વાત. અને આંતરિક એકતાનું શું?
હા, એ પણ આખું એ મણભનું. આંતરિક એકતા અને બાહ્ય જોખમો વચ્ચેનું સંતુલન. ગિબન બતાવે છે કે રોમ અંદરથી વહેંચાયેલું હતું, રાજકીય અને ધાર્મિક રીતે. એટલે એ બાહ્ય બર્બર હુમલાઓનો અસરકારક રીતે સામનો ન કરી શક્યું. જો સમાજ અંદરથી જ લડતો હોય તો બહારના દુશ્મનો સામે કેવી રીતે લડે?
રોમનું પતન તો સદીઓ સુધી ચાલ્યું. આજનો યુગ તો બહુ ઝડપી ગણાય છે, તો શું એ ધીમી પ્રક્રિયામાંથી પણ કંઈ શીખી શકાય?
હા, ચોક્કસ. એ શીખવે છે કે સામાજિક પરિવર્તન ઘણીવાર ધીમું અને લાંબા ગાળાનું હોય છે. આપણને ઘણીવાર તાત્કાલિક ઘટનાઓ, હેડલાઇન્સ પર ધ્યાન આપવાની ટેવ હોય છે, પણ સમાજના પાયાને અસર કરતા મોટા ફેરફારો, જેમ કે પર્યાવરણમાં બદલાવ હોય, આર્થિક અસમાનતા હોય, સાંસ્કૃતિક મૂલ્યોમાં પરિવર્તન હોય, એ ધીમે ધીમે લગભગ અદૃશ્ય રીતે થતા હોય છે
અને એની અસર લાંબા ગાળે દેખાય.
બરાબર. રોમની જેમ આ ધીમા ફેરફારો ક્યારેક વધુ ઘાતક સાબિત થઈ શકે છે. એટલે આપણને ટૂંકા ગાળાની સાથે સાથે લાંબા ગાળાના વલણો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
અને છેલ્લે પેલી વિચારધારાની વાત. ગિબનના ધર્મ વિશેના મંતવ્યો ભલે વિવાદાસ્પદ હોય, પણ એમાંથી શું શીખ મળે?
એમાંથી એ શીખ મળે છે કે આપણે કોઈપણ પ્રભાવશાળી વિચારધારાની સમાજ પર થતી અસરોનું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરવું જોઈએ, ભલે તે ધાર્મિક હોય, રાજકીય હોય કે સામાજિક. કોઈપણ વિચારધારા સમાજની પ્રાથમિકતાઓને કેવી રીતે આકાર આપે છે, કયા મૂલ્યોને પ્રોત્સાહન આપે છે અને કયાને દબાવે છે, એની સમાજની વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા પર શું અસર પડે છે, આ સવાલો પૂછવા જરૂરી છે. દરેક વિચારધારાના સારા પાસા હોય છે, પણ એના અણધાર્યા પરિણામો કે નકારાત્મક અસરો પણ હોઈ શકે છે.
ખૂબ સરસ. તો આ સમગ્ર ચર્ચાના અંતે જો શ્રોતાઓએ એક મુખ્ય વાત યાદ રાખવાની હોય તો એ કઈ હશે? આ મહાન ગ્રંથનો અંતિમ સંદેશ શું ગણી શકાય?
મારા ખ્યાલ મુજબ સૌથી મૂલ્યવાન પાઠ એ છે કે મહાન સંસ્કૃતિઓ કે સામ્રાજ્યો ભાગ્યે જ ફક્ત બહારથી આવેલા દુશ્મનો દ્વારા નષ્ટ થાય છે. મોટા ભાગે એ આંતરિક કારણોસર એક રીતે કહીએ તો આત્મહત્યા કરે છે. ગિવન વારંવાર દર્શાવે છે કે બાહ્ય જોખમો ત્યારે જ ખરેખર અસરકારક બને છે જ્યારે સમાજ અંદરથી નબળો પડી ગયો હોય, નૈતિક રીતે, સંસ્થાકીય રીતે, જુસ્સાની રીતે. એમનું કામ આપણને ઇતિહાસની જટિલતા અને માનવીય સિદ્ધિઓની નાજુકતાની કદર કરવાનું શીખવે છે. બધું જ શાશ્વત નથી એ યાદ અપાવે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે પતને ઘણીવાર સફળતા અને તેના કારણે આવતા આત્મસંતોષમાંથી જન્મે છે. પેલો નાગરિક સદગુણ, સહિયારા હેતુ માટે કામ કરવાની ભાવના, પોતાની જવાબદારી સમજવી, આ બધું ગુમાવવું એ કોઈપણ સમાજ માટે સૌથી મોટો ખતરો છે. ગિબનનું કાર્ય માત્ર ભૂતકાળનો ઇતિહાસ નથી, પણ શક્તિના ઉતાર ચડાવ અને કદાચ માનવ મૂર્ખાઈઓ પરનું એક કાલાતીત ચિંતન છે, જે આપણને આપણા પોતાના સમય વિશે પણ ગંભીરતાથી વિચારવા પ્રેરે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.